સાધનું નિવૃત્તિ કરો અને આઠમું નિર્વાચના કરો, એમ આઠ કરણનું વર્ણન છે. અને છેલ્લે સંક્ષેપ કરતા ઉદય અને સત્તાનું વર્ણન છે. કુલ 10 દ્વાર એમાં છે. પેલું બંધન કરણ, આપણો આત્મા કર્મની સાથે જે જોડાય અથવા કર્મ બાંધે એને કહેવાય બંધ. અને આત્મા જે પોતાના વીર્ય વડે કર્મ બાંધે છે, શક્તિના વપરાશ વડે કર્મ બાંધે છે, એ શક્તિના વપરાશનું નામ બંધન કરણ, બંધન કરણ. બંધ અને બંધન બે શબ્દમાં થોડો ફરક છે. આત્માને કર્મનું જોડાવું એ બંધ, એમાં વપરાતું વીર્ય એનું નામ બંધન. જયારે જયારે આપણે કોઈ બી કાર્ય કરીએ તો એમાં આપણું વીર્ય વપરાય વપરાય ને વપરાય. એ પાણીનો ઘડો ઉપાડીને આપણે ઘરમાંથી બહાર લઈ જઈએ તો અમે ઘડો ઉપાડવાની ક્રિયા કરી એમાં ખભામાં જે વીર્ય વપરાયું શરીરમાં, એ વપરાતા વીર્યનું નામ બંધન કરણ. એ વીર્ય વીર્યાંતરાય કર્મના ક્ષયોગ સમથી આપણને પ્રાપ્ત થયું છે. એકેન્દ્રી જીવોમાં વીર્ય ઓછું હોય, વિકેન્દ્રીના જીવોમાં આવું વીર્ય વધારે હોય અને પંચેન્દ્રીમાં સૌથી વીર્ય વધારે હોય. એટલે આપણે 5 ગાઉ 25 ગાઉ ચાલી શકીએ, કોઈ વસ્તુ ઉપાડી શકીએ, એટલું કામ કીડા મકોડા મચ્છર માકડ ના કરી શકીએ. એટલું વીર્ય એનામાં નથી. આમ તો જીવમાં અનંત વીર્ય શક્તિથી છે, પણ અંતરાય કર્મથી એ વીર્ય ઢંકાયેલું છે. જેમ જ્ઞાન અનંતું છે આત્મામાં, પણ જ્ઞાનાવળી કર્મને લીધે જ્ઞાન ગુણ આત્માનો ઢંકાયેલો ઘણો ઉઘાડો થોડો, એમ વીર્ય અંતરાય કર્મથી વીર્ય પણ ઘણું ઢંકાયેલું છે, થોડું જ ઉઘાડું છે. એમાં એકલીના ભાવમાં વધારે ઢંકાયેલું, વિકલીના ભાવમાં આજે ઓછું ઢંકાયેલું, પંચીના ભાવમાં આજે પણ ઓછું ઢંકાયેલું, ખુલ્લું વધારે. હવે વીર્યને શક્તિ મળી ઘણી, પણ આ મળેલી શક્તિ જીવ જો કર્મ બાંધવામાં વાપરે તો એકેન્દ્રી ને વિકલીના જીવો જેવા કર્મ ન બાંધે એવા કર્મ પંચેન્દ્રી બાંધે. એ વધારે નીચે પણ આ પંચેન્દ્રી જ જાય. હાથે નરકમાં જીવ પંચેન્દ્રી જીવ જાય, એકેન્દ્રી વિકલેન્દ્રી જીવો મરી નરકમાં સીધા ના જાય. કેમ કે એમાં એટલું બધું વીર્ય જ નથી, એટલું પાપ કરવાની એનામાં તાકાત જ નથી. આપણે કોઈનું ધન લૂંટી લઈએ, છરી મારી કોઈનો ઘાટ કરી નાખીએ, પાણ મારીને આપણે ઝેર આપીને અને ઘણી વાર એવું ઝેરી પદાર્થ નાખીને હજારોનું પણ મોત કરી શકીએ. એટલે આ સંગની પંચેન્દ્રીજી પાપ કરવામાં પણ વધારે ઓલરાઉન્ડ છે. અને જો વળી જાય અને ધર્મ તરફ જીવ વળે તો એકેન્દ્રી વિકેન્દ્રીના જીવો જેટલો ધર્મ ના કરી શકે એટલો પંચેન્દ્રી કરી શકે, અને કર્મ ખપાવીને આ જીવ મોક્ષે જઈ શકે. એટલે સંગની પંચેન્દ્રીમાં સૌથી વીર્ય વધારે ઉઘાડું હોય. આનો આપણો જીવ મરીને જો હમણાં કીડા મકોડા મચ્છરમાં જાય તો વીર્ય ઘણું ઢંકાઈ જાય, ઉઘાડું ઓછું રહે. અને એકેન્દ્રી બે ઇન્દ્રિયના જીવો મરીને પંચેન્દ્રીમાં આવે તો ઉઘાડું વીર્ય વધારે થાય અને ઢંકાયેલું એની અપેક્ષાએ ઓછું થાય. એ વીર્ય એટલે શક્તિ, જે શક્તિથી આત્મા કર્મ બાંધે એ શક્તિનું નામ બંધન કરણ. કર્મનું બાંધવું એ બંધ, એ બંધ કરવામાં વપરાતું વીર્ય વપરાતી શક્તિ એનું નામ બંધન કરણ. આ વીર્ય આપણા આત્મામાં વીર્યાંતરાય કર્મના ક્ષયોપશમથી એક સરખું હોય, માથાથી પગ સુધી એકાત્મામાં વપરાતું આ વીર્ય સર્વોપમ ભાવના કારણે ઓછું મળ્યું હોય તો બધા પ્રદેશોમાં ઓછું હોય, વધારે મળ્યું હોય તો બધા પ્રદેશોમાં વધારે હોય. એવું એક પગમાં ઓછું ને હાથમાં વધારે, હાથમાં ઓછું ને પગમાં વધારે. એકાત્મામાં એકાત્માથી બીજા આત્મામાં ઓછું વધતું હોય, મારાથી તમારી શક્તિ ઓછા વધતી હોય, તમારાથી મારી શક્તિ પણ ઓછા વધતી હોય, પણ મારી શક્તિ માથાના ભાગમાં વધારે, પગના ભાગમાં ઓછી, પેટના ભાગમાં વધારે, પગ બીજા ભાગમાં ઓછી, એમ ના હોય. જેમ જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપમ એકાત્માને તો બધે સરખો હોય, કારણ એનું સ્વામિત્વ એક જ છે. પગે ટાંકણી લગાડો તો જેમ પીડાનો અનુભવ થાય, એમ પેટમાં ટાંકણી લગાડો તો પીડાનો અનુભવ થાય, માથે લગાડો તો પીડાનો અનુભવ થાય. એ અનુભવ કરનારું કરાવનારું કર્મ એકાત્મામાં બધે સરખું હોય. એકાત્માથી બીજા આત્મામાં ઓછું વધતું હોય એમ વિદ્યાંતરાય કર્મના ક્ષયોપસમથી પ્રગટ થયેલું વીર્ય માથાથી પગ સુધી એકાત્મામાં અસંખ્ય પ્રદેશો છે એમાં એક સરખું ખુલ્લું હોય. થોડું ખુલ્લું હોય બધે થોડું ખુલ્લું હોય, ઘણું ખુલ્લું હોય બધે ઘણું ખુલ્લું હોય, પણ એવું નહીં કે માથાના ભાગમાં વધારે ખુલ્લું, પેટના ભાગમાં ઓછું ખુલ્લું, એવું નહીં. એને આ પ્રગટ થયેલું જે વીર્ય છે એને શાસ્ત્રમાં લબ્ધિ વીર્ય કહેવાય. એની વીર્યની લબ્ધિ એક સરખી પ્રગટ હોય, પણ એ વીર્ય તમે જયારે વાપરો એને કરણ વીર્ય કહેવાય. શક્તિ મળી એ લબ્ધિ વીર્ય, અને એ શક્તિને વાપરવી એ કરણ વીર્ય. કર્ણવીર્ય ઓછું હોતું હોય, જેમ આપણે ચાર ગૌ ચાલીને આવીએ, ચાલીનો ગાડીથી નહીં, તો પગના ભાગમાં થાક વધારે લાગે, પેટના ભાગમાં એનાથી થોડો થાક ઓછો લાગે, માથાના ભાગમાં એથી ઓછો લાગે. કેમ કે કાર્ય જ્યાં થયું ત્યાં હંમેશા વીર્ય વધારે વપરાય. તમે બે કલાક લખાણ કરો તો હાથમાં વીર્ય વધારે વપરાય, પેટમાં ઓછું વપરાય, પગમાં એથી ઓછું વપરાય. કોક તત્વ ચિંતન કરો તો મગજના ભાગનું વીર્ય વધારે વપરાય, બીજા ભાગનું વીર્ય ઓછું ઓછું વપરાય. એ વપરાતા વીર્યનું નામ કરણ વીર્ય, અને મળેલી શક્તિનું નામ લબ્ધિ વીર્ય. લબ્ધિ વીર્ય આખા આત્મામાં સરખું, કરણ વીર્ય ઓછું હતું. આટલી વાત સમજાય. હવે જે લબ્ધિ વીર્ય છે એનાથી કર્મ નથી બંધાતા, કેમ કે આત્માનો ગુણ છે, આત્માની શક્તિ છે, અને આત્માએ શક્તિ પ્રગટ કરી છે. પણ જે કરણ વીર્ય છે એનાથી આ જીવ કર્મ બાંધે છે. વપરાતું વીર્ય એમાં શુભ કાર્યમાં વીર્ય વાપરીએ તો પુણ્યનો બંધ થાય, અશુભ કાર્યમાં વીર્ય વાપરીએ તો પાપનો બંધ થાય, અને વીર્ય ન વાપરીએ તો કર્મનો બંધ ના થાય. એ મોક્ષના જીવોમાં વીર્યાંતર કર્મનો ક્ષય થયો હોવાથી અનંત વીર્ય પ્રગટ થયેલું છે. જેમ અનંત જ્ઞાન પ્રગટ થાય એમ અનંત
વીર્ય પ્રગટ
થયેલું છે. પણ એ આત્માઓ પોતાના એ વીર્યને ક્યાંય મન વચન કાયા દ્વારા વાપરતા નથી. મન વચન કાયા દ્વારા એ વીર્ય ક્યાંય વાપરતા નથી. એટલે જે સ્થાને બેઠા છે એ સ્થાને રહે છે. હજી ગમનાગમન કરતા, નદી વાણી ફરમાવતા, નદી ચિંતન મનન કરતા, એ જ્ઞાન અનંતું છે, શક્તિ અનંતી છે, એ લબ્ધિ વીર્ય. પણ વપરાતું વીર્ય નથી. એટલે વપરાતું વીર્ય છે એને જૈન શાસ્ત્રોમાં યોગ કહેવાય છે. કયો શબ્દ? યોગ. યોગ મન દ્વારા વપરાતું વીર્ય મન યોગ, વચન દ્વારા વપરાતું વીર્ય વચન યોગ, કાયા દ્વારા વપરાતું વીર્ય કાય યોગ. ખુદ ભગવાન મહાવીર પ્રભુ નિર્વાણ પામવાના હતા ત્યારે છેલ્લે 16 પહોર સુધી 48 કલાક એક ધારી દેશના આપનારા બન્યા. એટલે વચન યોગ નો આટલો બધો એમને ઉપયોગ કર્યો. આ બધું કરણ વીર્ય, એનાથી કર્મ બંધાય. પછી મહાત્મા પુરુષોને બોલવામાં, બીજાને સમજાવવામાં કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ મોહ નથી. એટલે ચીકણો કર્મ ના બંધાય. પહેલા સમયે કર્મ બંધાય, બીજા સમયે જ કર્મ ઉદયમાં આવે, અને ત્રીજા સમયે એમના હાથમાંથી ખરી જાય, જુદું પડી જાય. આપણે જેમ કોળા કોળી સાગરોપમ રે એવા કર્મ બાંધીએ છીએ, એવા કર્મ એ આત્માને બંધાતા રહે. કેમ? વિકારી ભાવ નથી માટે. પણ યોગ છે, આ કર્ણવીર્ય છે. એક ગામથી બીજે ગામ વિહાર પણ કરે છે, દેશના પણ આપે છે, અને કેવળ જ્ઞાન હોવાથી બધું દેખાય છે. તે ચિંતન મનરૂપ મનયોગ બહુ નથી. પણ દૂર દેશમાં રહેલા જીવો દૂર દેશથી ભગવાને પ્રશ્નો પૂછે, અનુત્તરવાસી દેવો ઉપરથી ભગવાને પ્રશ્ન પૂછે, તો કેળુનાથી જાણ્યા બાદ એના પ્રશ્ન જોયા પછી એનો ઉત્તર મનમાં ગોઠવે, અને એમ અનુત્તરવાસી દેવો જોઈ શકે. એને જવાબ આપવા રૂપે મન યોગનો પણ વપરાશ કરે. પોતાને નથી આવડતું એટલે ચિંતન મન કરે એમ નહીં, વિચારણા કરે એમ નહીં, સમજાય? પણ બીજો મારા મનને જોવે અને એનાથી ઉત્તરને મેળવી લે, એટલે મનમાં ઉત્તર ગોઠવે, અને એ ઉત્તર દૂર રહેલા જીવો જોઈ જાય, એનાથી એને સંતોષ થાય. આવી રીતની મનયોગની, વચનયોગની, કાયયોગની પ્રવૃત્તિ એમને ચાલુ હોય. કયા ગુંઠાણે? 13મા ગુંઠાણે. 14મે જવાના હોય તો આ બધો વ્યવહાર બંધ કરે, બોલવાનું બંધ, હાલવા ચાલવાનું બંધ, યોગ જ બંધ. એને કહી યોગ નિરોધ. મનનો યોગ અટકાવે, વચનનો યોગ અટકાવે, કાયનો યોગ પણ અટકાવે. આવો યોગ નિરોધ કરી અયોગી થાય એટલે કર્મનો બંધ અટકી જાય. 13મા ગુંઠાણે કેવલી ભગવાન પણ કર્મ બાંધે, 14મા ગુંઠાણે એમને બંધ ના હોય. 13મે બાંધેલા અને બાકી રહેલા કર્મો 14મે ખપાવીને હિસાબ પૂરો કરે. એટલે મોક્ષે ગયેલા જીવોને કેવલી ભગવંતો આ બધામાં અંદર પ્રગટ થયેલું અનંત વીર્ય હોય. જેમ અનંત જ્ઞાન હોય, અનંત દર્શન હોય, અનંત ચારિત્ર હોય, એમ અનંત વીર્ય હોય. કઈ બધું લબ્ધિ વીર્ય. કઈ વીર્ય?
લબ્ધિ.
શક્તિ રૂપે વીર્ય અનંત હોય, ત્યારે એનો વપરાશ ઉપયોગ ના કરે. કેમ? એને વાપરવું એ કર્ણ વીર્ય છે. વાપરે એટલે કર્મનો બંધ થાય. એમાં હું તમારી સામે બોલું છું તો મને મળેલી બોલવાની શક્તિ એનો ઉપયોગ કરું છું, એટલું મારું વીર્ય વપરાય છે. એને યોગ કહેવાય. એનાથી જીવ કર્મ બાંધે. યોગથી કર્મ બાંધે ખરો, પણ એમાં ચીકણા બાંધવા પણ કસાયથી થાય. આપણે આંખથી વસ્તુ લઈએ, લીધા પછી આંખથી જોઈ, સારી હોય તો રાખીએ, ખરાબ કાઢી નાખીએ. એનો બધા તીવ્ર કરવું, મંદ કરવું, ચીકણું કરવું, એ બધું કસાય ના આધારે થાય. યોગ ના આધારે જીવ કર્મ ગ્રહણ કરે. આપણે બધા યોગ વાળા પણ છીએ અને કસાય વાળા પણ છીએ. યોગ વાળા હોવાના કારણે કારમણ વર્ગના પુદ્ગલો આ જીવ ગ્રહણ કરે છે, કર્મ રૂપે પરિણમાવે છે, અને કસાય હોવાના કારણે એમાં સ્થિતિ અને રસ બાંધે છે. খুব 70 কোড়াকড়ি সাগরগম, 30 কোড়াকড়ি সাগরগম আত্মার সাথে আ কর্ম রয়েছে। মোহনীয় কর্ম 70 কোড়াকড়ি সাগরগম রে এও বন্ধায়, নানাবর্ণী দর্শনাবর্ণী অন্তরায় কর্ম বন্ধায় ત્યારે વધારે વધારે 30 કોડા કોડી સાગરોપમ સુધી આત્મા સાથે રે એવી એની સ્થિતિ બંધાય। નામ ગોત્ર કર્મ 20 કોડા કોડી સાગરોપમ રે એવું બંધાય, વધારે બધા ઓછું બંધાય નહીં। આ જે સ્થિતિ બંધાય ને રસ બંધાય એ કસાય ના કારણે, અને કર્મ દરેક જીવ ગ્રહણ કરી નાનાવણી રૂપે બનાવે એ યોગ ના કારણે। પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ આ બે યોગ ના કારણે થાય, અને સ્થિતિ બંધ અને રસ બંધ એ બે કસાય ના કારણે થાય। 11માં 12માં 13માં ગુણખાણે જે મહાત્માઓ છે એ મહાત્માઓને યોગ છે પણ કસાય નથી, કસાય 10માં ગુણખાણા સુધી જ હોય। 11માં 12માં 13માં ગુંઠાણા વાળા મહાત્માઓ પહેલા સમયે કર્મ ગ્રહણ કરે, બીજા સમયે જ્ઞાનાવરણી દર્શનની રૂપે પરિણમાવે, અને ત્રીજા સમયે છોડી મૂકે। આત્માને કર્મનો લાંબો સંબંધ ના હોય। ખરે તમે એમ પૂછશો કેવડી ભગવાન મહાવીર પ્રભુને તો 42 થી 72 વર્ષ સુધી કેવડીપણામાં રહેવું પડ્યું, એમને એક સમય કર્મ ક્યાં રહ્યું? આવો પ્રશ્ન કદાચ થાય તો ભગવાન મહાવીર પ્રભુને 42 થી 72 વર્ષમાં જે જે કર્મો ઉદયમાં આવ્યા છે એ બધા કર્મો 42 વર્ષ પહેલા બાંધેલા છે એ ઉદયમાં આવ્યા છે, અને એ વખતે કસાય હતો બોલો, એ વખતે એ ચારે બાંધ્યા છે, ચોરણ નતું, પ્રકૃતિ બંધ સિદ્ધિ બંધ રસ બંધ પ્રદેશ બંધ સારી બંધ એમણે કરેલા છે, અને એક કર્મ કેવડી ભણામાં ઉદયમાં આવે છે। કેવડી ભણામાં જે કર્મ બાંધ્યા એ તો પહેલા સમય બંધાય, બીજા સમય ઉદયમાં આવે તે છૂટું પડી જાય, આઠમા સાથે લાંબો ટાઈમ રહે જ નહીં, એ બાંધ્યા ન બાંધ્યા બરાબર। જેમ કોઈક મહેમાન આજે આવે ને 5 મિનિટ મળી નીકળી જાય, આયા કે ના આયા નહીં, ને કોક મહેમાન એવા આવે ઘરગથ્થુ રહી જ જાય, આપણે કેવું પડે પધારો, એમાં કર્મો પણ આવા કસાય હોય તારે સ્થિતિ રસ બંધાય। કેળી ભગવાને કસાય નથી, વિતરાગ છે ને, એટલે પ્રકૃતિ બંને પ્રદેશ બંધ બે જ થાય, અને આપણે બધાને યોગ પણ છે ને કસાય પણ છે, એ ચારે બંધ ભેગા થાય। એક અંતર્મૂર્તમાં ધ્યાન જો ન રાખીએ તો લાખો રહે એવા કર્મ બંધાઈ જાય। ખુદ ભગવાન મહાવીર પ્રભુને પણ આમ જ થયું, મરીચીના ભાવમાં થોડું માન કરવા ગયા કે ક્યાંય ધર્મ છે ને અહીંયા ધર્મ છે, અહીંયા ધર્મ કરો ને હું સમજાવું એ પણ ધર્મ જ છે, એમ શુદ્ર પરૂપણા કરવા ગયા એ વખતે કેવડી નહોતા પોતે, એનાથી બંધાયેલું કર્મ સારી પ્રકારનું ભેગું બંધાણું પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ, અને એ કર્મ એમને છે માવીના ભાવમાં ઉદયમાં આવ્યું
1 લાખ કોડાકોડી સાગર પછી।
હા, આ તો 1 કોડાકોડી સાગર પછી આવ્યું, હજી વધારે વધારે 70 કોડાકોડી પછી ઉદયમાં આવે આવું પણ બંધાય મોહનીય કર્મ, અને ત્રય કર્મ કે જ્ઞાનાવરણી કર્મ 30 કોડાકોડી બંધાય, આ તો હજી 1 કોડાકોડી સાકર, એટલે મરીચીના ભાવમાં કરેલું કુળનું અભિમાન ભાવિના ભાવમાં હલકા કુળમાં લઈ ગયું, વાસુદેવના ભાવમાં પોતે સૂતા હતા, એમના રખેવાળોએ સંગીત બંધ ન કરાયું ખબર હતો, સંગીત ગવાતું હોય તો ઊંઘ આવી જાય મારે ચાલુ રાખેલું, અને એ સંગીતના અવાજના કારણે પોતે ઉઠી ગયા, ઊંઘ ના આવી તો ઊંઘ આવી ઉડી ગઈ. પણ એ રખેવાળા ઉપર ગુસ્સે થયા. મેં તમને કહ્યું હતું કે હું સુઈ જાઉં ત્યારે ગાજા વાજા બંધ કરાવજો, એને બદલે તમને રસ પડી ગયો આમ હાંભળવામાં, એટલે તમે એને ચાલુ રાખ્યું, એટલે મારી ઊંઘ ઉડી ગઈ. રાજા વાજાને ખાચા કરના બધા ગણી એવા ગુસ્સામાં આવ્યા કે તમને આ સંગીત સાંભળવાનો બહુ શોખ છે, તમારા કાને બહુ ગમે છે, મારે તમારા કાને ન ગમે એવું હું કરું એની સજા. અને ધબધબતું ગળામાં ગરમ શીરસું તો એ સાંભળનારા કાનમાં રેડ્યું, કોણે? મહાવીર પ્રભુના જીવે. હવે એ વાસુદેવના ભાવમાં બાંધ્યું અને એનાથી કર્મ બંધાયું, એ છે તીર્થંકરના ભાવમાં ઉદયમાં આવ્યું. જ્યાં સુધી આત્મા સાથે રહ્યું, કારણ કે એ બધી કસાય વાળો જીવ છે, એ વખતે જીવ કેવો છે?
કસાય વાળો.
એટલે ચારે બાંધે, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ ને પ્રવેશ બંધ, એટલે લાંબા ગાળે પણ ઉદયમાં આવે. આપણે કોઈ વસ્તુની સિફતથી ચોરી કરીએ, અહી બહુ હોશિયારીથી કરી એ કોઈને ખબર ઘરમાં ના પડી, ના પડી આપણે ના પકડાયા, એનાથી બાંધેલું કર્મ આત્મા પાસે સત્તામાં પડ્યું છે. 5 પછી 50 વર્ષ પછી ખૂબ મુદ્દાથી એ ચોરી પકડાણી થાય, અને એ વખતે કેસ થયો અને જેલમાં જવાની સજા થઈ. તો ચોરી કરી 50 વર્ષ પહેલા, સજા થઈ 50 વર્ષ પછી. કેમ? એક કર્મમાં ચારે બંધ હતા, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, એટલે આટલા કાળે લાંબુ ઉદયમાં આવ્યું. કેવી ભગવાને આવું ક્યારે પણ લાંબો કાળ રહે એવું કર્મ બંધાય નહીં. જૂનું બાંધેલું પડેલું હોય એ ઉદયમાં આવે. કેળુનાથ ભય પામ્યા, પણ કેળુનાથ પામ્યા પહેલા જે કર્મ બાંધ્યા હોય એ કેવલીપણામાં પણ સત્તામાં પડ્યા હોય. જ્ઞાનાવણી, દર્શનાવણી, મોહની ને અંતરાય ચાર કર્મ ના હોય, પણ વિજ્ઞાન કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ હોય. સમજાય મારી વાત? એટલે ભગવાને કેળુનાથ પામ્યા પછી પણ તિજુલીસે મૂકવાનો ઉપસર્ગ આવ્યો એમના ઉપર, અને લોહીખંડ જાડા પણ થયા, શરીર અસ્વસ્થ પણ બન્યું. એમણે બાંધેલું ચીકણું કર્મ એમને ઉદયમાં આવ્યું. પણ ક્યારે બાંધેલું? કેળુનાથ પામ્યા પહેલા. કેળુનાથ પામ્યા પછી ક્યારે પણ સ્થિતિ બંધાય એવું કર્મ ન બંધાય, કારણ કસાય નથી. યોગ છે, જો 3-4 કલાક દેશના આપે છે, ગામાનુગામ વિહાર કરે છે, ખાર પાણી લે છે, આ બધું યોગ કહેવાય. શું કહેવાય?
યોગ.
એનાથી એમને કર્મ બંધાય, પણ જાજો ટાઈમ એમની સાથે કર્મ રહે નહીં. વધારે વધારે 2-3 સમયની સ્થિતિ, આંખના પલકારામાં અસંખ્યા સમય જાય, એમાં 2-3 સમય કઈ બહુ સમય કહેવાય નહીં, આપણે ખબર બી ના પડે. એટલે યોગ કર્મ બંધનું કારણ કહેવાય, પણ પ્રકૃતિ બંધ પ્રદેશ બંધનું કારણ, સ્થિતિ બંધ રસબંધનું કારણ નથી. કસાય સ્થિતિ બંધ રસબંધનું કારણ. 5મા કર્મગ્રહની મૂળ ગાથામાં આવું લખ્યું છે, જોગા પૈડી પહેસમ થિયણું ભાગમ કસાય આવો. જોગા એ યોગ થી પૈડી પહેસમ પ્રકૃતિ બંને પ્રદેશ બંધ થાય, અને થી રસ થી રસ કસાય આવો, સ્થિતિ બંધ ને રસ બંધ કસાય થી. હવે આપણામાં તો યોગ પણ છે, કસાય પણ છે, એટલે આપણામાં ચારે બંધ થાય. કેવળી ભગવાનમાં એકલો યોગ છે, કસાય નથી, એટલે બે જ બંધ થાય, પ્રકૃતિ બંને પ્રદેશ બંધ, સ્થિતિ બંને રસબંધ ના થાય. તો આપણો આત્મા જે વીર્ય વડે કર્મ બાંધે એ વીર્યનું નામ બંધન કર્મ, અને જે વીર્ય વડે જૂનું બાંધેલું કર્મ નવા બંધાતામાં પલટાવે, સાતા પેલા બાંધ્યું પછી સાતા રૂપે બનાવી દે, સાતા પેલા બાંધેલું હોય અને પરિણામ ખરાબ થાય તો અસાતા રૂપે બદલાવી નાખે, એક કર્મને બીજામાં નાખે, એને કહેવાય સંક્રમ. કર્મનું એકથી બીજામાં નાખવું એ સંક્રમ, અને જે વીર્ય વડે કર્મ બીજામાં નખાય એ વીર્યનું નામ સંક્રમણ કર્મ. સંક્રમ અને સંક્રમણ એમાં આટલો ફરક. એવી રીતે પેલા આપણે કર્મ બાંધ્યું હોય જયારે, ત્યારે બહુ મંદ કસાયો હોય. ધારો કે કોઈ છોકરાને છોકરા પણ થાપી મારી, તમાચો માર્યો, હસતા હસતા ખરાયો, એની મશ્કરી મજાક કરી, એ પણ એક મોહનો ઉદય હોવાથી કર્મ બંધાવે. પછી એ છોકરા છોકરા મા બાપે આપણને ઠપકો આપ્યો, ઠપકો આપ્યો એટલે આપણે પાવરમાં આવ્યા, એમાં હું કરી નાખ્યું, તમાચો મારે મગ થોડું ખરાબ કર્યું છે એને રમાડ્યું મેં, એમ કહીને આપણે આપણી ભૂલનો ખૂબ બચાવ કરીએ, આપણે આપણી ભૂલનો
બચાવ
અને ઠપકો આપનારા ઉપર ગુસ્સો કરીએ. તો એ બાંધેલું કર્મ નાનું બાંધ્યું એ મોટું થઈ જાય, સ્થિતિ એમાં વધી જાય. ધારો 10 વર્ષની સ્થિતિ વાળું કર્મ બાંધ્યું હોય 100 વર્ષની સ્થિતિ વાળું થઈ જાય. અને એવી રીતે પેલા ભૂલ કરી કોઈ ઠપકો આપ્યો અને સમજણાઈ ઘાસ આવી મારી ભૂલ થઈ ગઈ, ભાઈ હું ક્ષમા માંગુ છું, મેં ખોટું કામ કર્યું, મને ધ્યાન ના રહ્યું, મેં તમારી આશા ના કરી, એમ કહીને માફી માગીએ, પશ્ચાતાપ કરીએ, વ્યાવચ કરીએ, પ્રસાર કરીને એનો પ્રાયચિત કરીએ, તો વધારે લાંબી સ્થિતિનું બાંધેલું કર્મ ટૂંકી સ્થિતિનું થઈ જાય. તો લાંબી સ્થિતિનું બાંધ્યું ટૂંકી સ્થિતિનું કરીએ, ચીકણા રસનું બાંધ્યું મંદરસ વાળું કરીએ, એ અપવર્તના, અપવર્તના એટલે ઘટાડો. અને જે વીર્ય વડે આત્મા કર્મમાં આવો ફેરફાર કરે એ વીર્યનું નામ અપવર્તના કર્મ. એવી રીતે ટૂંકી સ્થિતિનું બાંધેલું કર્મ લાંબી સ્થિતિનું કરીએ, અલ્પરસ વાળું કર્મ પાછળથી પ્રશંસા કરીને ચીકણું કરીએ, એનું નામ ઉદ્વર્તના. સ્થિતિ રસનો વધારો કરીએ એ ઉદ્વર્તના, અને સ્થિતિ રસનો ઘટાડો કરીએ એ અપવર્તના. અને જે વીર્ય વડે આવો ફેરફાર કરીએ એ વીર્યનું નામ ઉદ્વર્તના કરણ, અપવર્તના કરણ. સમજાણું? સમયે સમયે આ જીવ આટલા બધા લાખો ફેરફારો કરે છે, કેવળ વગર આ કશું આપણને દેખાતું નથી, પણ થાય છે ખરું. જેમ આપણે સવારે ભોજન કરીને ઉઠ્યા, 3-4 કલાકમાં એ બધું ખાધેલા અનાજનું રૂપાંતર થઈને બોલો લોહીમાં સે બને, અને બધાના આહારનું મળમૂત્ર પણ બને. સમયે સમયે એમાં રૂપાંતર થાય છે, પરિણમન થાય છે, પણ એ પરિણમને જાણવાની આપણી શક્તિ નથી, શક્તિ ઢંકાયેલી છે. એમ કારમણ વર્ગના જે ગ્રહણ કરી એમાં પણ પ્રકૃતિ બંધ, સિદ્ધિ બંધ, રસ બંને પ્રદેશ બંધ, સારી બંધ આ જીવ કરે છે. બાંધ્યા પછી ફેરફાર પણ કરે છે. આવા તો સેંકડો કામ આ જીવ કરે છે, પણ એનો અનુભવ કે દેખાવા પણ આપણામાં નથી. કેમ કે દેખાવા પણ એ જ્ઞાન કહેવાય, જ્ઞાન ઉપરનું આવરણ ચાલુ હોવાથી આપણે પરિપૂર્ણ જ્ઞાન નથી. આપણે આવી સ્થૂળ વસ્તુઓનું જ્ઞાન છે, સૂક્ષ્મ વસ્તુઓનું જ્ઞાન નથી. આ જીવ કરે છે ખરો, એટલે પેટ ભરે ખાધું હોય ને તો એ 6 કલાક બીજું પેટ ખાલી. એ ખાધેલા ખોરાકનું લોહી માંસ મળ મૂત્ર બધું બને છે, આ જીવ જ બનાવે છે. પણ કયા સમયે કેટલા પરમાણુ બનાવ્યું, કેટલો ખોરાક એમને પડ્યો છે, આ બધું જીવ જોઈ શકતો જ્ઞાનની માત્ર ઢંકાયેલી છે. એવી રીતે જે કર્મ મોડું ઉદયમાં આવવાનું હોય એને જીવ પોતાના પ્રયત્નથી વહેલું ઉદયમાં લાવે એને કહેવાય ઉદીરણા. શું કહેવાય? જેમ ઘણા મળું બેઠા હોય ને નવરા બેઠા સોયથી કે છપ્પુથી ખોતર્યા કરે ચામડી, ખોતરતા ખોતરતા ક્યાંક વાગી જાય, લોહી નીકળે, પીડા થાય, એટલે અસરતા ઉદયમાં આવવાની નહોતી, એને જીવે લાવી. આનું નામ ઉદીરણા. એમ સાતા ગુમડું થયું દવા કરીએ તો જે મોડું મટવાનું હોય વહેલું મટે, એ સાતાની ઉદીરણા. ભગવાનની સમજાય? આપણે કરણ છે, જે વીર્ય વડે જીવ આવું કામ કરે એના ઉદીરણા કરણ. છઠ્ઠું ઉપસમના કરણ, કર્મને દબાવી દેવું એ ઉપસમ. જે વીર્ય વડે કર્મને દબાવાય એ વીર્યનું નામ ઉપસમના કરણ. જેમ કોઈના ઉપર આપણને ગુસ્સો આવ્યો, એને ખોટું કામ કર્યું દેખી એટલે ગુસ્સો આવ્યો, પણ આજુબાજુના સંજોગો એવા છે કે ગુસ્સો કરીને એક તમાચો મારવા જઈએ તો આપણે બે પડે એમ હોય, આમે બળિયા માણસો હોય. એટલે ગુસ્સો અંદર આવેલો હોવા છતાં સંજોગ જોઈને ગુસ્સાને દબાવી રાખ્યો, મૂળ ગુસ્સાને બધે હસવા વાળું કરી દીધું. અંદરમાં છે ગુસ્સો, બહારમાં પ્રસન્નતા બતાવી, એ ગુસ્સાને દબાયો એ ઉપસમના. અને જે વીર્ય વડે જીવ આવું કામ કરે એ વીર્યનું નામ ઉપસમના કરણ. એમ નિધતી અને નિકાટના એવા કરણ આગળ આવે છે. કર્મ બાંધ્યા પછી એને એવું ચીકણું કરે કે અશુભનું શુભમાં ન જાય, શુભનું અશુભમાં ન જાય, પલટો ના થાય, માત્ર એની સ્થિતિ જ પલટાય. સ્થિતિ ટૂંકી હોય તો લાંબી કરે, લાંબી ટૂંકી કરે, ચીકણું કર્મ હોય તો મંદ કરે, મંદ હોય તો ચીકણું કરે, સ્થિતિ રસ વધારે અથવા સ્થિતિ રસ ઘટાડે. પણ સાતા હોય તો અસાતા બનાવી નાખી દે, કે અસાતા ને સાતામાં નાખી દે, ઉદગોત્ર નિજગોત્ર રૂપે બનાવી દે, કે નિજગોત્ર ઉદગોત્ર રૂપે બનાવી દે, આવો સંકર્મ ના કરે. એવું કર્મ થઈ જાય, એમ કહ્યું આપણે આપણા ઘરમાં કોઈ સભ્ય એવું હોય કઈ જો તારે બાંધી જવાનું એ બે દે, એટલે વાંચ લખને ગણ કાં તો ખા પીને કોઈ કારણે આપણે આવડે બહાર નહીં જવાનું. એમ એક કર્મ ને એક કર્મ માંથી બહાર નહીં જવાનું, એના રૂપે જ રહેવાનું. આવું જીવ કર્મ બાંધે એ સંકર્મ ના કરવા દે. આ નામ નિધક્તિ. અને પરમાં તો ન સંક્રમ આવે પણ નાનું મોટું ના થવા દે. જેવું બાંધ્યું એવું જ ભોગવવું પડે. નાનાનું મોટું નહીં, મોટાનું નાનું નહીં, ચીકણું બાંધ્યું ચીકણું નહીં, હલકું બાંધ્યું હલકું. પોતાનામાં પણ ફેરફાર ન થાય એવું કર્મ જીવ બનાવે કે બાંધે એનું નામ નિકાચી. તો જેમાં ઉદ્વત ના પોતના બે થાય બીજું ના થાય એ નિધક્તિ. અને જેમાં એક એક કર્મ લાગુ ના પડે એવું જે કર્મ સત્તામાં રાખે એનું નામ નિકાચના, નિકાચી. આ જીવ કર્મ બાંધ્યા પછી આવા ઘણા ફેરફારો કરે છે. આત્મા જે સમયે કર્મ બાંધે એ બંધન બાંધ્યા પછી અશુભ નું શુભ, શુભ નું અશુભ કરે એ સંક્રમ, નાનાનું મોટું કરે કે મોટાનું નાનું કરે, નાનાનું મોટું કરે ઉદ્વર્તના, અને મોટાનું નાનું કરે અપવર્તના. અને મોડું દેમાં આવવાનું હોય એને વહેલું લાવે એ ઉદીરના, અને દબાવી રાખે એ ઉપસમના. આમ પોતાના વીર્યના જોયે આ યુગ આવા ફેરફારો કરે છે. આ વીર્ય આત્મામાં પેલા મેં સમજાવ્યું લબ્ધિ રૂપે સરખું હોય, પણ વપરાતું વીર્ય ઓછું હતું. એમાં જ્યાં કાર્ય નજીક પડે ત્યાં વીર્ય વધારે વપરાય, અને જ્યાં કાર્ય થોડું દૂધ હોય ત્યાં વીર્ય ઓછું ઓછું વપરાય. જેમ આપણે ચાલીએ ત્યારે પગમાં વીર્ય વધારે વપરાય, અને પેટમાં માથામાં વીર્ય ઓછું વપરાય. આમ ઘરો હાથમાં પકડીને ચાલીએ તો હાથમાં વીર્ય વધારે વપરાય, ખભામાં ઓછું, અહીં એથી પણ ઓછું વપરાય. આ એક આત્મામાં માથાથી પગ સુધી અસંખ્યાત આકાશ આત્મપ્રદેશ છે. કેટલા? 14,00,000 લોકના આકાશના જેટલા આકાશ પ્રદેશ, કરીબ 14,00,000 લોક પ્રમાણ જે લોક આકાશ સાધનાર કે બાદ્ય લોક, એમાં જે આકાશ છે એ આકાશના જેટલા પ્રદેશો થાય એટલા પ્રદેશો એક આત્માના છે. કીડીનો આત્મા હોય ને એના આત્માના પણ પ્રદેશો આ લોકાકાશ જેટલા છે. આપણા આત્માના પણ આત્મપ્રદેશો 14,00,000 લોકના આકાશ જેટલા છે. પણ આજે એને એમ ઘનીભૂત કરી રહ્યું છે. કોઈ પણ વસ્તુ ઘણી હોય તો એમ ઘનીભૂત તમે કરો તો થોડી જગ્યામાં રહી શકે. વાત મારી સમજાય છે? એને તમે ટીપી ટીપી ઘનીભૂત બનાવો તો થોડી જગ્યામાં રહી શકે. એમ આ આત્મા એક ઇન્દ્રિયમાં જાય, બે ઇન્દ્રિયમાં જાય ત્યારે આત્મા ઘનીભૂત થઈને રહે છે. એમાંથી માનવના ભાવમાં, હાથીના ભાવમાં, ઘોડાના ભાવમાં આવે ત્યારે આત્મા છૂટા છૂટા રહે છે, વિરલીભૂત કહેવાય. પણ એક એક આત્માના આત્મપ્રદેશો કુલ છે કેટલા? 14,00,000 લોકના જેટલા આકાશ પ્રદેશ એટલા એક આત્માના પ્રદેશ. એટલે જ આ આત્મા જયારે કેવળાન પામે છે અને કર્મને ખપાવવા કેવલી સમુદ્ઘાત કરે છે, અને આ શરીરમાં રહેલા આત્મપ્રદેશો બહાર કાઢી આખા લોકમાં વ્યાપ્ત કરે છે, ત્યારે કેવલી સમુદ્ઘાત કરે એમાં ચોથા સમયે એક એક લોકાકાશના પ્રદેશમાં એક એક આત્મપ્રદેશ એનો આવે છે. પહેલા સમયે 14,00,000 લોકનો દંડ કરે, બીજા સમયે કપાટમાં વિસ્તૃત થાય, ત્રીજામાં મંથાનમાં વિસ્તૃત થાય, ચોથા સમયે આંતરામાં વિસ્તૃત થાય, અને ચોથા સમયે એ આત્માના બધા જ આત્મપ્રદેશો આખા લોકમાં વ્યાપ્ત હોય. લોકાકાશના એક એક પ્રદેશમાં એ આત્માનો એક એક પ્રદેશ હોય. કોનો કેવલી સમુદ્ઘાત કરે તારે, એ સિવાયના ટાઈમમાં આત્મપ્રદેશો તો એટલા જ છે જ, પણ એ ઘનીભૂત થઈ રહ્યા છે. 14,00,000 લોકમાં મા એવો આત્મા આ 5 ફૂટમાં રહ્યો છે, અને એમાંથી કીડીમાં જાય એટલે 1/2 ઇંચમાં રહે છે. કેટલો ઘનીભૂત આત્મા
કહેવાય?
સંકોચ વિસ્તાર એ ઘનીભૂત થાય એ વિસ્તાર કહેવાય, અને સંકોચ કહેવાય, અને વિરલીભૂત થાય એ વિસ્તાર કહેવાય. જેમ આપણા ધોતી છે, હવે એને ભંકીલી બેંકમાં મૂકો, બેંકમાં સંકોચ કર્યો કહેવાય, અને ધોઈને વરણી ઉપર હુકો ત્યારે વીરની ભૂત કહેવાય. પાંચ વારની સાડી કે ધોતી હોય તો પાંચ વાર જગ્યા રોકે, પણ એને વાળી અને જો પેટીમાં ભરો તો અડધા ઇંચમાં મહી જાય. એમ આત્મા પણ કેવલી સમુદ્ધાત કરે ત્યારે લોકવ્યાપી થાય, અને આ જ આત્મા જયારે કીડા મકોડાના ભાવમાં કે કીડના ભાવમાં જાય ત્યારે અંગુલના અસંખ્યાત્મા ભાગમાં જ આખો આત્મા રહી શકે, એટલો ઘનીભૂત થાય છે. એના કારણે જ્યાં પીડા થાય ત્યાં વીજે વધારે વપરાય, બીજામાં ઓછું વપરાય. પણ ઓછું વધતું વપરાય ખરું, કેમ કે એનો સંબંધ છે મારે. આપણે ઘડો લઈને પાણી લઈ ભરેલો ઘડો લઈને જઈએ ને આવીએ, એમાં પાંચ દિવસ ખરાબ પાણી ભરીને અહીંથી બહાર લઈ ગયા, બાકી અહીં લાયા તો તમારું જેટલું આ હથેળીનો ભાગ દુખવા આવે એટલું કાંડું દુખવા ના આવે, એટલું પણ દુખવા આવે. કેમ એનો એમાં સંબંધ છે. અહીં વધારે વીજે વપરાય હથેળીમાં, કાંડામાં ઓછું વીજે વપરાય, ખભામાં એથી ઓછું વપરાય અને પગમાં એથી ઓછું વપરાય. આમાં હથેળી તમારે આમાં આગળ છૂટા કરવા પડે, દબાવવા પડે, એવું પગને ના કરવું પડે. અને એક ગામથી ચાલીને બીજે ગામ આવ્યા હો ત્યારે પગમાં વીજે વધારે વપરાય, એટલું પેટમાં ના વપરાય, એટલું હાથમાં ના વપરાય, પણ વપરાય ખરું થોડું ઘણું, કેમ કે સંબંધ વાળું છે મારે. એટલે શાસ્ત્રમાં એક આવો દાખલો આવે છે આખા પેઢીમાં, કે પાંચ સાત ફૂટ લાંબી સાંકળ હોય, બોલો
પાંચ સાત ફૂટ સાંકળ હોય,
એના પેલો અંકુર આપણે હાથમાં પકડો, આમ લાંબી મૂકી છે અને આમ જોરથી હલાવો તો પેલો અંકુરો જેટલો હાલે એટલો છેલ્લો અંકુરો ના હાલે.
બરાબર,
પેલો અંકુરો વધારે હાલે, વચ્ચેના અંકુરા એથી ઓછા ઓછા હાલે, અને છેલ્લા અંકુરા એથી ઓછા હાલે. એની જેમ તમે જે ઘડો ઉપાડી ચાલો તો હાથના પ્રદેશો વધારે વીજ વપરાય, બીજામાં ઓછું, ત્રીજામાં ઓછું, ચોથામાં ઓછું, એમ ઓછું ઓછું વીજ વપરાય. એ વપરાતું વીર્ય એનું નામ યોગ, અને એ કર્મ બંધ કરાવે. ન વપરાતું વીર્ય એ લબ્ધિ વીર્ય, એ કર્મ બંધ ન કરાવે. કેમ કે વીર્ય વપરાશરૂપ નથી, વપરાશરૂપ જે વીર્ય હોય એ જ કર્મ બંધ નું કારણ બને. આપણા મતલબ વીર્ય થોડું ઉઘાડું છે પણ વાપરીએ છીએ, બોલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં. આપણા કરતા સિદ્ધ ભગવંતોમાં અનંત વીર્ય પ્રગટ છે, કર્મ વીર્ય નથી, એટલે એમને કર્મ બંધ થતો નથી. મન નથી, વચન નથી, કાયા નથી. મન, વચન, કાયા દ્વારા વપરાતું વીર્ય એ કર્મ વીર્ય, એ કર્મ બંધ નું કારણ બને, એનું નામ યોગ. યોગ કર્મ બંધ નું કારણ. લબ્ધિ વીર્ય આત્માનો ગુણ કહેવાય. જેમ કોઈ માણસમાં બુદ્ધિ બહુ હોય પણ કારણ ન હોય એટલે બોલે ચાલે નહીં, બહુ સમજાવે નહીં, સમજી નહીં, એના કામમાં હોય, એવું બને કે ના બને? અને કોકમાં બુદ્ધિ ઘણી હોય પણ વચ્ચે વચ્ચે ન બોલાવે તો બોલ વગર વચ્ચે ટપકી પડે, તો એ ટપકી પડનારો જીવ કોક વાર લોકોને ઉપકાર કરનારો લાગે અને કોક વાર અળખામણો લાગે. હમણાં કે બેહન સાહેબ મેં તમને કાં પૂછ્યું, તમે બોલો વચ્ચે બોલ્યા, તો કે ના કે? એને વપરાતું વીર્ય ક્યારેક લાભ બી કરાવે, ક્યારેક નુકસાને કરાવે. એમ કર્ણ વીર્ય વાળા જીવો હાથ નરકમાં જાય, બહાર દેવલોકમાં જાય. લબ્ધિ વીર્ય વાળા જીવો કાયમ મોક્ષમાં જાય, કારણ કે વપરાતું છે નહી. આ વીર્ય જે કાર્ય કરે એના ઉપરથી એનું આ નામ પાડવામાં આવ્યું. કર્મ નો બંધ કરવામાં વપરાતું વીર્ય એ બંધન કર્મ, અને જે વીર્ય થી શુભ કર્મ અશુભ માં પલટાવે, અશુભ કર્મ શુભ માં પલટાવે, એ બધું સંક્રમણ કર્મ. સંક્રમ એટલે પલટો કરવો, સમજાય છે? જેમ આપણે કોઈના ઉપર ગુસ્સો કરીને અપશબ્દો બોલ્યા એટલે અશુભ કર્મ બાંધ્યા, અડધો કલાક પછી સમજણાઈ કે આપણે ભૂલ કરી, લેવા દેવા વગર આપણે કઈ બોલવાની શું જરૂર? એટલે માફી માંગવા ગયા, એની પાસે પશ્ચાતાપ કર્યો અને ગુરુભાઈજીને પ્રાયશ્ચિત કર્યો. એટલે અશુભ કર્મ બાંધ્યું, શુભમાં પલટાયું. એ કોક શુભ બાંધીને અશુભ જીવ પલટાવે, પણ કર્મ ને પલટાવવામાં વપરાતું વીર્ય એ સંક્રમણ કર્મ. જેસે ટૂંકું બાંધેલું કર્મ લાંબુ કરવું એ ઉદ્વર્તના, એમાં વપરાતું વીર્ય એ ઉદ્વર્તના કર્મ. લાંબુ બાંધેલું કર્મ ટૂંકું કરવું એ અપવર્તના, એમાં વપરાતું વીર્ય એ અપવર્તના કર્મ. એમ કરણ શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં બધે વીર્ય લેવાનું, વપરાતું વીર્ય એ કર્મ. 14મા ગુંઠાણા વાળા ભગવાન અને મોક્ષે ગયેલા ભગવાન, એમનામાં વીર્ય અનંત ખુલ્લું છે, પણ કર્મનો બંધ વગેરે કરવામાં એ વપરાતું નથી. બોલો, એ લબ્ધિ વીર્ય અનંતું છે, પણ કર્ણ વીર્ય નથી, એટલે કર્મ બાંધતા નથી. ઘણા માણસો આપણે જોયા હશે, શક્તિ ઘણી હોય પણ પ્રયોજન ન હોય, બોલે ચાલે નહીં, શક્તિ વાપરે નહીં, આવું બને ના બને? કોઈ પણ પૈસો ઘણો હોય છતાંય પ્રયોજન ના હોય એટલે ક્યાંય ખર્ચે નહીં, ક્યાંય બોલવાનું હોય તો બોલે નહીં. તમે પરાણે ઉભા કરો કે 5 મિનિટ બોલો, તમારી એક સ્નેહ ને ઈચ્છા ને આધીન થઈને બોલવું પડે, બોલે એવા જીવો હોય ને. એટલે શક્તિ હોવી એ લબ્ધિ વીર્ય, શક્તિ નો વપરાશ કરવો એ કર્ણ વીર્ય. એ કર્ણ વીર્ય જે છે એ કર્મ બંધ નું કારણ બને છે. આપણે લગભગ બધા કર્ણ વીર્ય વાળા જ છીએ, થોડી શક્તિ મળી ઘણી દેખાડીએ, થોડું બોલતા આપણે ઘણું બોલીએ, થોડું ચાલવાની શક્તિ ઘણા ચાલીએ, એટલે વીર્ય વધારે વાપરીએ, એટલે આપણે પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ, સારી બંધ કરીએ. હવે જે વીર્યથી આપણે કર્મ વગરના ગ્રહણ કરીએ, કર્મરૂપે પરિણમાવી અને કર્મરૂપે બાંધી, એ બાંધવામાં વપરાતા વીર્યનું નામ બંધન કર્મ. એ વીર્ય વડે જે કર્મના ગ્રહણ કરી અને કર્મરૂપે પલટાવી, એના આપણે મૂળ 8 ભેદ પણ પાડીએ અને પેટાભેદ 158 પણ પાડીએ. તો 8 ભેદ ને 158 ભેદ જે બાંધ્યા એ કાર્ય કર્યું કહેવાય, એમાં વપરાતું આ વીર્ય એનું કરણ કહેવાય. 158 તો કર્મ બાંધ્યા, હવે અમે એક એક માં 4 4 ભેદ બાંધ્યા, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ ને પ્રદેશ બંધ. એક સમયમાં વપરાતા વીર્યથી આ જીવ આવા કામ કરે છે. જો કર્ણ વીર્ય બંધ થઈ જાય, લબ્ધિ વીર્ય રે, તો જીવ કર્મ બાંધે નહીં. પ્રકૃતિ બંધ એટલે શું? સ્થિતિ બંધ એટલે શું? આ કર્મ મેં જે બાંધ્યું એ ઉદયમાં આવશે ત્યારે શું ફળ આપશે એવું નક્કી થવું એ પ્રકૃતિ બંધ. જેમ એક વખત આપણે આમ હાથ હલાયો અંતે યોગ સેવ્યો, એનાથી કર્મ વગરના ગ્રહણ કરી, ધારો કે 1000 પરમાણુ ગ્રહણ કર્યા, 1000 માં 100 પરમાણુમાં આ જીવ એવો સ્વભાવ નક્કી કરે કે આ 100 પરમાણુ જયારે ઉદયમાં આવે ત્યારે મારા જ્ઞાન ગુણને ઢાંકે, એટલે 100 પરમાણુ નામ જ્ઞાન આવરણી 1000 માંથી બીજા 100 પરમાણુમાં એવો સ્વભાવ જીવ ઉત્પન્ન કરે કે આ 100 પરમાણુ જયારે ઉદયમાં આવે ત્યારે મારા દર્શન ગુણને ઢાંકે, એના દર્શનાવરણી પડ્યું. ત્રીજા 100 પરમાણુમાં આ જીવ એવો સ્વભાવ પ્રગટ કરે આ ઉદયમાં આવે ત્યારે જીવને કાં તો સાતા આપે ને કાં તો અસાતા આપે, એટલે એમના વેદનીય કર્મ કર્યું. ચોથા 100 પરમાણુમાં જીવ એવો સ્વભાવ પેદા કરે કે આ 100 પરમાણુ જે ઉદયમાં આવે ત્યારે જીવને રાગ અને દ્વેષ કરાવે, એટલે એમના મોહનીય કર્મ. એમ 1000 પરમાણુ જે બાંધ્યા છે એમાં 100-100 પરમાણુમાં જુદા જુદા 8 જાતના સ્વભાવ નક્કી કરે, એટલે 8 કર્મ બાંધે. જેમાં બહેનો છે અમારે, એ ઘઉંનો આખો ડબો દળીને આવ્યા, એટલે લોટ ડબ્બામાં છે ઉપર નીચે એક સરખો છે, સરખો છે ને, એમાંથી બે ખોબા જેટલો લોટ કાઢી એની રોટલી બનાવે, બે ખોબા જેટલો લોટ બનાવીને એમાંથી ભાખરી બનાવે, એક ખોબા જેટલો લોટ કાઢીને શીરો બનાવે. લોટ વખતે બધો એક સરખો છે
બરાબર,
એમાંથી બનાવટ કરે ત્યારે 8 જાતના પદાર્થો બનાવે. દ્રષ્ટાંત છો, એમ આ જીવ ગ્રહણ કરે ત્યારે બધી કાર્બન વર્ગના જ હોય, 1000 પરમાણુ, એમાંથી 100-100 નાનાવણી દશાવણી મોહની વેદની આવા જુદા જુદા સ્વભાવો નાખીને આ જીવ કર્મ રૂપે બાંધે. આ બધું કર્ણવીર્યથી કામ કરે, વપરાતા વીર્યથી. એમાં જેટલી કસાઈની માત્રા જોરમાં એટલો બંધ જોરમાં, જેટલી કસાઈની માત્રા મંદ એટલો બંધ મંદ. આ પ્રમાણે બંધન કરના પેલા 4 ભેદ બંધન ની હક, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, પ્રદેશ બંધ. આપડે બજારમાં ધારો કે એક પદાર્થ લાયા, એક મોહન થાળ લાયા, મીઠાઈ કે લાડુ લાયા, તો જેવા લાડુ લાયા ને કે બનાવ્યો ઘરે, ઈસી ટાઈમે આ લાડુ ગોળનો બનાવ્યો એટલે ખાસું તારે મીઠો લાગશે, સૂરનો બનાવ્યો તો તીખો લાગશે, અથવા બીજી કડવી વસ્તુનો બનાવ્યો કડવો લાગશે, એટલે પ્રકૃતિ બંધ પણ એમાં હોય જ. એમાં ઘી ગોળ વગેરે કેટલા પ્રમાણમાં નાખ્યા હોય એના પ્રમાણે કોઈક 15 દાડા સુધી લાડુ સારો રહે, કોઈ 20 દાડા સારો રહે, કોઈક 30 દાડા સારો રહે, એમ બનાવો ત્યારે એનો કાળ નક્કી થઈ જાય. લાડુ બનાવનારે બોલો ખરું નહી, અને થોડો ગોળ નાખ્યો હોય તો થોડો ગયો, ઘણો ગોળ નાખ્યો તો ઘણો ગયો, એ પણ બનાવતી વખતે નક્કી થઈ જાય. અને છોકરા નાના બાળકોને સમજાવવા હોય નાની લાડુ ની વાળે, મોટાને આપવા હોય તો મોટા વાળે, અને ક્યાંક વાળવા પડ્યા હોય, બેહવું પડ્યું હોય, વાળવા ના હોય તો મોટા મોટા વાળીને પતાવી દે. આ પ્રદેશ બંધ, એ આ બધું એક સમયમાં જીવ કરે જયારે બનાવે ત્યારે, એમાં કર્મ બાંધે ત્યારે 4 ભેગું બાંધે, પ્રકૃતિ બંધ, સિદ્ધિ બંધ, રસ બંને પ્રદેશ બંધ. એના પછી પેટા બિલ ઘણા છે, પ્રકૃતિ બંધ ના 158, સ્થિતિ બંધ માં કોળા કોળી સાગરો પણ ખોળા ખોળી વધારે, રસબંધ માં 1 થાણીઓ, 2 થાણીઓ, 3 થાણીઓ, 4 થાણીઓ, ચીકણો ચીકણો રસ, આવો બધો ફીદ આવે છે. અને પ્રદેશ બંધ માં છે તો અનંત આનંદ, પણ નાનું અનંત મોટું અનંત આવું છે. આ આત્મા માથાથી પગ સુધી અસંખ્યાત પ્રદેશ વાળો છે, એ બધા જ પ્રદેશોથી અકર્મ ગ્રહણ કરે. પ્રમાણે સંક્ષેપમાં પ્રકૃતિ બંધન બંધનકરણ કયું સમજાયું? બંધનકરણ. હવે કર્મ ને બાંધ્યા પછી શુભ નું અશુભમાં નાખે, અશુભ નું શુભમાં નાખે, એક ને બીજામાં પલટાવે એને સંક્રમ કહેવાય. અને જે વીર્ય વડે આ પલટો કરે એ વીર્ય નામ સંક્રમણ કરણ. એ વાત કાલે સમજાવશું.
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદ ગુરુ પરમ જ્ઞાન સુખદા જે આપ્યું કાનની તેને સદા
પાંચ મિનિટ પછી કરો
ને,
5 મિનિટ
ના ચરણમાં
સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતી સાસુ.